તારીખ 26/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 431-434 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે. તારીખ 26/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 431-434 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
સંગ કરને કા ભાવ આવે તબ ભી સંગ નહીં કરના હૈ એસા ભાવ કાયમ રખ કર હી સંગ કા ભાવ હોના ચાહીએ. સત્સંગ સંગ કરવાનો ભાવ આવે મોક્ષને એટલે સત્સંગ કરવાનો ભાવ આવે એમ કેવું થાય. સત્સંગ કરવાનો ભાવ આવે ત્યારે પણ અસંગપણાના લક્ષે અસંગતાના લક્ષે સંગનો ભાવ આપવો જોઈએ. એટલે સત્સંગમાં જનાર મુમુક્ષુ એ પણ અસંગતા કેળવવા અર્થે સત્સંગ કરવાનો છે. સંગ વધારવા માટે સત્સંગ કેળવવાનો સત્સંગમાં જવાનો ન હોવો. અસંગપણું એ આત્માનું સ્વરૂપ છે. અસંગપણું છે એ આત્માનું સ્વરૂપ છે. તો અસંગ હી હું એસી દ્રષ્ટિ રખકર અથવા એવી દ્રષ્ટિ ન હોય તો આ દ્રષ્ટિ હોય તો એવી દ્રષ્ટિ રાખીને અને ન હોય તો એવી દ્રષ્ટિ કરને હેતુ કરવાના અર્થે એવી દ્રષ્ટિ થવાના અર્થે સત્સંગની ભાવના રહેવી જોઈએ. સત્સંગની ભાવના સ્વરૂપ લક્ષે રહેવી જોઈએ. અસંગ એવું જે આત્મ સ્વરૂપ છે એના લક્ષે એની દ્રષ્ટિએ એનો લક્ષ થવાને અર્થે લક્ષને દ્રષ્ટિ ન હોય તો સત્સંગની ભાવના રહેવી જોઈએ. તો તે સત્સંગ કરવો યથાર્થ છે, નહીંતર સત્સંગ કરવો યથાર્થ નથી એમ છે. નહીંતર શું કહે છે કે ભાઈ આ વધારતા જાઓ આ વધારતા જાઓ એમ થશે, સંગ વધારતા જાઓ એમ નહીં થવું જોઈએ. અસંગતાના લક્ષને અર્થે જે સત્સંગ થાય તે યોગ્ય છે એમ. પછી જેવો એ તો બહારનો યોગ તો કોઈ હાથની બાજી નથી. ભાવના સત્સંગમાં રહેવાની હોય પણ લક્ષ છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. કોઈ પણ પરિણામનું મૂલ્યાંકન લક્ષ ક્યાં છે એના ઉપર છે, પછી વાંધો નથી. જો લક્ષ ન હોય તો એ વાત સત્સંગની પણ અયોગ્ય છે. કરવાનું છે એ તો જેનું લક્ષ છે એની મુખ્યતા રહેશે. સત્સંગની મુખ્યતા નહીં રહે પણ સત્સંગમાં જેનું લક્ષ છે એની મુખ્યતા રહેશે. અને નહીતર અસંગ પણ ચૂકાઈ જશે અને સત્સંગ કરવાની મુખ્યતા રહેશે. હવે સત્સંગ કરવા યોગ્ય છે અને સત્સંગની મુખ્યતા રહે તો શું વાંધો એમ લાગે ઉપલબ્ધ દ્રષ્ટિએ કે હરગીજ વાંધો છે, કેમ કે લક્ષ ચૂકાઈ ગયું છે માટે. એવી રીતે વાત છે. માર્ગ સત્સંગનો પણ આ એક માર્ગદર્શન છે. સત્સંગ કરવો પણ હેતુ શું, કરવો એનો વાંધો નથી પણ શું હેતુ એનો. અને નહીતર અન્યથા હેતુ છે એ વી પરિણામ લેવા વિના રહેશે નહીં. અન્યથા હેતુ છે એ તો વિપરિણામ લાવશે. સત્સંગ કરવા માટે સત્સંગ નથી, અન્ય હેતુ એ પણ નથી, એક જ હેતુ છે કે અસંગ થવું છે, એક જ હેતુ થી સત્સંગ થવો. અને જ્યાં ધ્યેય વિહીન પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. એ પ્રવૃત્તિ સારી હોય તો પણ સફળ નથી થતી, ધ્યેય વિહીન પ્રવૃત્તિ હંમેશા નિષ્ફળ જાય છે. દ્રષ્ટાંત, જીવન દૃષ્ટાંત મળશે એના ઉપર તો આપણે લેવું હોય તો. ગુરુદેવને તો તીર્થંકર દ્રેવ હતું, એટલે તત્વનો ઉપદેશ એ એમના બાહ્ય જીવનનો મુખ્ય પ્રધાન પ્રવૃત્તિ વાળો પાસો હતો. છતાં પણ જ્ઞાન ધ્યાનનો એમનો સમય છે, એ સમય અકબંધ રાખીને પછી જે બાકીના સમયમાં એ પ્રવૃત્તિ કરતા. એટલું જ નહીં પણ વ્યાખ્યાનની પ્રવૃત્તિ, પ્રવચનની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં પણ મુખ્યપણે હું મારા સ્વરૂપનો સ્વાધ્યાય કરવા માટે બેઠો છું, આ મુખ્યતા રાખીને પ્રવૃત્તિ થતી. સ્વરૂપ તો અસંગ છે, એટલા માટે એ સંગમાં આવનારની ગૌણતા રહેતી અને બહુ દરકાર નહોતા કરતા, એ વાત પ્રસિદ્ધ છે આપણી વચ્ચે. તો કોઈ આવો તો આવો, ન આવો તો ન આવો, આવીને રોકાવતો ભલે, પહેલા જ આવતો ભલે, અથવા એમના જ્ઞાન ધ્યાનના સમય વખતે કોઈ પ્રવૃત્તિ આવે તો આવવા નહોતા દેતા. અત્યારે નહીં, કોઈ દર્શન કરવા આવી ચડ્યા હોય તો આમ કરી દઈએ, લાંબી ચર્ચા ન કરવી પડે એટલે સંકેત કરી દઈએ. આ શું કરે, દર્શન કરવા આવે ને પછી બેસી જાય ત્યાં, પોતાને એકાંતમાં બેસવાનું હોય, આમ કરે બધાને વ્યા જાય. પ્રત્યક્ષ વાત છે કે નહીં? જેમ કે અપવાદ એમાં એવો છે, પાછો એમાં એક અપવાદ છે, એ એવો છે કે કોઈ સંગ એવો હોય છે કે જે અસંગતાને બળવાન કરનારો હોય છે, એવો જે સત્સંગ છે, વિશિષ્ટ પ્રકારનો, ખાસ પ્રકારનો, ત્યાં જ્ઞાની એમ પણ કહે કે તમારો સંગ એ જ અમારે તો અસંગતા છે. સુભાગભાઈ માટે એ વાત એમણે લીધી હતી કે તમારો સંગ છે એ જ અમને અસંગતા છે. એ એક અપવાદ છે જ્ઞાની, એ જ્ઞાનીને માટે છે, અથવા મુમુક્ષુને જ્ઞાનીને માટે છે. જ્ઞાનીનો સંગ મળતો હોય તો એવો, કે જ્યાં પોતાના આત્માને નિર્મળ થવાનો પ્રકાર વધારે બને છે, જ્યાં જે જ્ઞાનીના સંગમાં અંતેવાસી થઈને રહીએ, એના ચરણમાં રહીએ, અને અધ્યાત્મની ચર્ચાઓ નીકળતી હોય, ચાલતી હોય બંને વચ્ચે, શું અને એવી આત્મીયતા બંધાઈ ગઈ હોય કે ખુલ્લા મનથી ચર્ચા થતી હોય, રહસ્યભૂત ચર્ચાઓ થતી હોય, તો એમાં આત્મતા કેળવાતી હોય, અસંગતા કેળવાતી હોય, તો એ સંગ પણ અસંગ જ છે. અસંગતાનો જે ભેદ છે એની અંદર એટલો એક અપવાદ ગણવામાં આવે છે. એટલે એ વિશેષ સત્સંગ, વિશેષ પ્રકારનો સત્સંગ અને સામાન્ય પ્રકારનો સત્સંગ એમ બે પ્રકાર છે. સામાન્ય પ્રકારના સત્સંગમાં સામૂહિક સત્સંગ હોય છે, અથવા સામાન્ય પ્રકારના સત્સંગમાં ઉપર છલ્લો સત્સંગનો પ્રકાર બને છે ત્યારે એ બધું સામાન્યમાં જાય છે. તો એને એને જો લક્ષણ ચૂકાઈ જાય તો એનું વિપરિણામ આવે, અને એમાં લક્ષ હોય તો ક્રમે કરીને કાળે કરીને એ અસંગતા બાજુ આવે. પણ વિશેષ પ્રકારનો સત્સંગ છે એ અસંગતાનો જ એક ભેદ છે, પ્રકાર છે. કેમ કે ત્યાં સારી રીતે અસંગતા આત્માની કેળવાઈ જાય છે, માટે એ સંગનો જ્ઞાનીઓએ પણ નિષેધ કર્યો નથી. પરિણામ રૂપ મત બનાવો, લેકિન ભાવો કો અપને આકાર રૂપ બનાવો. અપને એટલે ત્રિકાળી અહીંયા, અથવા જેમાં હું પણ કરવાનું છે તે હું, તે હું જેમાં હું પણ સ્થાપવા યોગ્ય છે તે હું, એવા પોતાને, મને પોતાને એક સમયના પરિણામ રૂપ પરિણામ આકારે નહીં બનાવો. ત્રિકાળીને એક સમયના પરિણામ આકારે નહીં બનાવો, પરંતુ પરિણામોને સ્વરૂપ આકારે, ત્રિકાળીના આકારે બનાવો. આ ભિન્ન ભિન્ન શૈલીથી વાત કરે છે એમ પોતે. શૈલી બહુ કરી છે, અહીંથી નીકળી છે. એમના વક્તવ્યમાં અનેક પ્રકારથી એક જ વાતને એમને લીધી છે, અને એમાં મૌલિકતા આવે છે, એમની પોતાની જે નવીનતા છે એ પ્રગટ થાય છે. ત્રિકાળીને મુખ્ય રાખીને, જો કે ત્રિકાળીને મુખ્ય પરિણામ રાખે છે. શું મુખ્ય ગુણ તો પરિણામ જ કરે ને, તો ત્રિકાળીને મુખ્ય રાખીને એ વાતમાં પણ ત્રિકાળીની મુખ્યતા છે, પરિણામની મુખ્યતા નથી. આ વિશિષ્ટતા છે. ત્રિકાળીની મુખ્યતા માટે અનેક શૈલીથી વાત કરે છે, છતાં બધી શૈલીમાં ત્રિકાળીની મુખ્યતા પ્રસિદ્ધ થાય છે. મુખ્ય કરનાર એવા પરિણામની મુખ્યતા પ્રસિદ્ધ થતી નથી. આ વિશેષતા છે, એ એમના પરિણામની એક ઝલક છે. એમનું જે દ્રષ્ટિ અને લક્ષણનું જે પરિણામ છે એની ઝલક છે એની. અને એ દશા સિવાય ન આવે, નહીતર ત્રિકાળીની મુખ્યતા કરનાર પણ પરિણામની મુખ્યતા એમાં કરી જતો હોય એની એને ખબર ન રહે. શું આ વિષય બહુ સૂક્ષ્મતાથી જુએ તો જ ખ્યાલમાં આવે છે, કેમ કે એ વિધિનો વિષય છે. નાની પુરુષ જ્યારે ત્રિકાળીની મુખ્યતા કરે છે ત્યારે એ વિધિનું વિધાન, એ કથન છે એને વિધાન કહીએ, એ વિધિનું વિધાન વિધેયાત્મકપણે આવે છે. શું એવો પ્રકાર, જ્યાં દશા નથી ત્યાં આવો મુશ્કેલ છે. ભલે એમ વિચાર્યું હોય કે આપણે ત્રિકાળીની મુખ્યતા કરીએ, પણ છતાં એમાં પરિણામની મુખ્યતા ઝલકી જાય છે, આવી જાય છે. એ વિષય તો સૂક્ષ્મતાથી જોવામાં આવે તો જ સમજાય, નહીતર ઉપર ઉપરથી જોનારને એ વાત ખ્યાલમાં ન પણ આવે. એને તો એમ લાગે કે જ્ઞાની પણ ત્રિકાળીની મુખ્યતા કરે છે, આ પણ ત્રિકાળીની મુખ્યતા કરે છે, એમ સરખું જ લાગે, પણ સરખું નથી હોતું. જે ભેદ છે એ ભેદ છે. અપને કો ભાવાકાર મત બનાવો, ભાવ એટલે ચાલતો પર્યાય, ચાલતો ભાવ, ઉત્પાદ એવો થતો ચાલતો ભાવ, બદલાતા પરિણામ, બદલાતા ભાવો, હું એવો છું એમ ન કરો એમ કે છે, ચાલતા ભાવો જે છે હું એવો છું એમ નહીં, એમ ન પરિણમો એમ કે છે, તો શું કરવું? કે જે ચાલતા ભાવો છે એને હું ત્રિકાળી છું એમ અપને આકાર એટલે સ્વરૂપાકાર એને બનાવો, ચાલતા ભાવને સ્વરૂપાકારે પરિણામ આવો, હું પણ ચાલતા પરિણામોમાં હું પણ હું કરીને એ રૂપ પોતાને ન અનુભવો એમ કે છે. પદ્ધતિ કેવી કરી છે, શૈલી છે, સમજવા જેવી છે, એની જે સૂક્ષ્મતા છે, સ્વરૂપની પ્રધાનતાની જે સૂક્ષ્મતા છે એ ભિન્ન ભિન્ન રીતે બહાર આવી જાય છે. ગુરુદેવે જે નિર્ણય લીધો, પરોક્ષતામાં જે નિર્ણય લીધો કે આ જ્ઞાની છે, એ સર્વાંગીણ અવલોકનથી નિર્ણય લેવાય છે, કોઈ એકાદ વાત પકડીને નિર્ણય નથી લેવાતો, સર્વાંગીણ અવલોકન હોય છે, અનેક બધી જેટલી વાતો બહાર આવી એ બધી વાતોનો ભાવ એમાં અભિપ્રાયની અંદર ભેળેલો હોય છે. અને એક જગ્યાએ પણ જ્યાં એ તૂટતી હોય વાત, તો એ બધા ઉપર ચોકડી મૂકતા એમને વાર ન લાગે. મેં પહેલા આને માટે આમ કહ્યું તું, માટે હવે એથી ફેરફાર વાળો ન કહેવાય એ વિચાર ગુરુદેવે નથી કર્યો. ફેર કેમ પડ્યો? દશા હોય તો ફેર પડે નહીં, આવો સર્વાંગીણ અભિપ્રાય. કારણ કે એ તો જે સમય સમયે જે પરિણામ થાય છે એ પરિણામમાં તો ઉદયિક ભાવ પણ છે, જ્યાં સુધી પરિપૂર્ણતા નથી ત્યાં સુધી ઉદયિક ભાવ તો છે, તો એ રીતે તો પરણમી જ રહ્યો છે. આ મારો ઉદય અને હું આવો છું, હું ફલાણો માણસ છું, એ તો બધા પરિણતિ ચાલુ છે. તો કે પોતાને ભાવાકાર ન બનાવો, ભાવોને સ્વરૂપાકાર બનાવો. શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને કે સર્વ પરિણામે કરીને, મુખ્ય કરીને, સ્વરૂપ રૂપે પોતાનો અનુભવ થાય છે તો એમાં પ્રકાર કેવો ભજે છે એ વાત ઝળકે છે. નહીતર તો વિષય અવક્તવ્ય છે, એને કથનચિત વક્તવ્ય કરવામાં પણ ભિન્ન ભિન્ન શૈલીથી વાત આવી છે. કથનચિત વક્તવ્યમાં સામાન્ય વાત નથી કરી, એવી ભિન્ન ભિન્ન વાતો જ્ઞાની કરી શકે છે અનુભવથી, અને એવી શૈલીથી એ વાતને પ્રદર્શિત કરી શકે છે કે એક વાર તો ન પામ્યો હોય એ પાત્ર હોય તો પામી જાય, અપેક્ષા માત્ર પાત્રતાની છે, પણ નહીં પામેલો પામી જાય એનું નિમિત્ત જ્ઞાનીની વાણીમાં છે. તો વાણીમાં તો બહુ અલ્પ માત્રામાં બહાર આવે છે વાત, પણ એટલી શૈલીથી એ વાત બહાર આવે છે અને એવો એનો અંતરધ્વનિ ઉપસીને બહાર આવે છે, અંડરટોન એટલો બધો બહાર આવે છે કે જો પાત્ર હોય તો જીવ પામી જાય, એક વાર તો યોગ્યતાવાન હોય તો પામી જાય. બહુ અલ્પ માત્રામાં વક્તવ્ય છે છતાં પણ એનો આટલો મોટો પ્રભાવ કે બીજો પામી જાય તો કદાચ પૂરી માત્રામાં બહાર આવ્યો હોત તો શું થાત કે સંસાર જ મરે. વસ્તુ સ્થિતિ નથી, પણ જો પૂરી માત્રામાં બહાર આવી શકતો હોત તો શું થાત? સંસારની પેઢીઓ બધી ઉપાડી લેવી પડે છે. એટલી જલદ વાત છે. પર્યાય ને પોતાના સ્વરૂપાકારે પરિણામ આવી ગયા એમ કે છે. પરિણામ જે ચાલે છે એ રૂપ એમાં હું પણ કરીને એમાં તન્મય નહીં થાવ એમ કે છે. પરિણામમાં તન્મય ન થાવ, પરિણામને સ્વરૂપમાં તન્મય કરો એમ કે છે. પરિણામ સ્વરૂપ પોતે લેવું છે એટલે શું છે, એટલે અપને કો ભાવાકાર મત બનાવો, શું ભાવો કો અપને આકાર બનાવો એમ પોતા પણ થઈ લેવું. ક્લોરોફોર્મ તો થોડુંક સુંઘાડે ત્યાં માણસ બેભાન થઈ જાય ને, વધારે સુંઘાડે તો મરી જાય, કેમ કે બહુ જલદ ચીજ છે. થોડુંક સુંઘાડે ત્યાં બેભાન થઈ જાય, થોડુંક એટલે થોડી સેકન્ડો માટે. શું એમ, આ વસ્તુમાં સામર્થ કેટલું છે કે એટલું બધું સામર્થ છે કે જ્ઞાની ભલે ચતુર્થ ગુણ સ્થાને હોય તો પણ એની વાણીમાં જે અલ્પ માત્રામાં સ્વરૂપ વક્તવ્ય છે ત્યાંથી બીજો જીવ આખે આખું પકડી લે એની ઝલક ઉપરથી, ખાલી અણસાર ઉપરથી આખી ચીજને પકડી લે એટલી પાવરફુલ વસ્તુ છે. સદમસ્થ ગ્રહસ્થ ચોથા ગુણ સ્થાને આવા વિષમ યોગમાં સંયોગમાં વિષમ સંયોગમાં અને આવી જબરજસ્ત વાત, જ્યાં એની પરિણતિ જોવે ત્યાં પામી જાય. ઓળખાણ થાય છે ને, પેલું સંકેત થાય છે, પરિણતિ જોવે ત્યાં પામી જાય. એવી એવું સામર્થ, અનંત સામર્થ્ય વસ્તુનું સામર્થ પોતાનું આત્માનું અનંત. એની જાતનું જ્ઞાન થાય છે જયારે જીવ પામે છે ત્યારે એ આત્માની જાતનું જ્ઞાન થાય છે. જગન્ય દશાનું જ્ઞાન હોવા છતાં આખા અખંડ ને કેવળ જ્ઞાનમાં આવે એવી રીતે પકડે છે. એટલું તો મતી સ્વરૂપના અંશોનું સામર્થ્ય છે કે એ મતી સ્વરૂપના અલ્પ ઉઘાડમાં અલ્પ અંશમાં સ્વભાવ અંશને જોતા પૂરા સ્વભાવને પકડે છે, સ્વભાવ અંશને જોતા પૂરા અંશને પકડી લે છે, એક અંશને જોતા અંશને પકડી લે છે. એ મતી સ્વરૂપનું સામર્થ્ય છે. હા, જાતે છે, આખાને પકડી લે છે. પણ એ અલ્પંશમાં એટલું સામર્થ્ય છે એમ આખાને પકડવાનું, મોટું કોણ હવે? સ્વભાવ છે એ બેહદ છે અને એ સ્વભાવને ગ્રહણ કરી લે છે અલ્પ અંશ વાળો, એની પણ મહત્તા કેટલી કે શું આખાને પકડે છે. દ્રષ્ટિનું સામર્થ કેટલું એક સમયની પર્યાય છે કે ત્રિકાળીનો કોળિયો કરી જાય એટલું, ઠીક કબજો જમાવી લે એના ઉપર. એક સમય કે પર્યાય મેં અપનાપન કરકે ઢીલા ઢચ રહેને છે તો કર્મ વર્ગણાએ ખુશ જાતી હૈ. એક સમયની પર્યાયમાં આશ્રય કરતા જે શિથિલતા આવે છે અથવા અશક્તિ આવે છે પર્યાય નો આશ્રય કરતા નબળાઈ વધે છે. તો શું થાય છે કે કર્મ કર્મ વર્ગના છે એ ઘૂસી જાય છે, એકદમ ઢગલા બંધ આશ્રય થઈ જાય છે. જેમ સ્વરૂપ નો આશ્રય કરે તો ઢગલા બંધ નિર્જરા થાય, એમ પર્યાય નો આશ્રય કરતા પર્યાય બુદ્ધિ દર્શનોને કારણે અનંતા પરમાણુની વર્ગણા ઘૂસી જાય છે. ઓર ત્રિકાલી નક્કર સ્વભાવ મેં અપનાપન હોતી હી, એટલે કે ખેંચાણ થતા, તણાવ એટલે ખેંચાણ થતા, હોતે હી કર્મ આદિ ભાગને લગતે હૈ. જ્ઞાન ઘન સ્વભાવ છે, નક્કર સ્વભાવ લીધો ને, જ્ઞાન ઘન સ્વભાવ છે, એ હું છું એમ પોતાપણું થાય છે, ત્યાં કારણ વર્ગણા છે એ ભાગવા માંડે છે. એને છોડીને એક સમયની પર્યાયમાં પોતાપણું કરે છે, ઢગલાબંધ કર્મના પરમાણુ આવીને ચોંટી જાય છે, ઓલા ઉખડીને ભાગવા માંડે છે. આમ છે, ખૂબ વાર તો એવું કહેતા, ઉપયોગ એવો સૂક્ષ્મ થઈ જાય છે કે આજે આમ આવા કર્મની વાત કરે ને ત્યારે કે જાણે અમને કર્મના પરમાણુ દેખાતા ન હોય કે એમ કહેતા હું. હા, એ પણ ચર્ચા એવી ચાલેલી, આવી કોઈ કર્મ પરમાણુની વાત ચાલી હોય, મને ઉલ્લાસ તો આવે સાંભળવા વાળાને, બહુ સારી વાત કરી એવી કોઈ વાત ચાલતી હતી ત્યારે. ઉપવાર તો એવું લાગે છે કે જાણે કર્મ પરિણામ દેખાતું ન હોય કે હા, દેખાતું નથી પણ એ ભાવભાષણ એટલું બધું છે, ભાવભાષણ એટલું બધું છે કે પરિણામના આશરે જાણે થોક બંધ પરિણામોનો આશરો થાય છે, નક્કર સ્વભાવના આશરે બધા જાણે ફટાફટ ભાગવા વંટોળ્યું આવે ને, જેમ બધી રોજ ઉડવા માંડે, એમ કર્મરજ છે ભાગવા માંડે છે, કર્માદી ભાગને લગતે હે ભાગવા માંડે છે. ધ્યાનમાં વિશેષ અભ્યાસ ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય, ભલે કર્મ પરમાણુ ન દેખાય પણ ભાવભાષણ બહુ આવે આશ્રવનું અને નિર્જરાનું ભાવભાષણ બહુ આવે. પછી ઓલા તો નિમિત્ત છે, એની અંદર પોતાના ભાવનો જે ભાવભાષણ છે એના ઉપરથી નિમિત્ત સમજવાનું છે. નિમિત્તથી ભાવો નથી સમજવા, ભાવભાષણથી નિમિત્તને સમજવું છે, એ પ્રકાર છે ત્યાં. એટલે કેટલી હદે જઈને વાત કરી છે, વાત તો સ્વરૂપ આશ્રય ને પર્યાય નો આશ્રય, આશ્રય બે માંથી એક હોય, સ્વરૂપ નો આશ્રય હોય ને પર્યાય નો આશ્રય ન હોય, પર્યાય નો આશ્રય હોય ને સ્વરૂપ નો આશ્રય નહીં હોય, તો બે માં આશ્રય થતાં કેવી વાત કરી છે, કેટલી હદે જઈને વાત કરી છે. ઊંડાણ છે એમ અપાય છે એની અંદર, વાત તો સાધારણ લાગે ઉપરથી, પણ એ વિષયના ઊંડાણમાં જે ગયા હોય એને ઊંડાણનું માપ આવે છે. શબ્દો તો શબ્દો છે પણ ભાવનું ઊંડાણ કેટલું એમાં, એ જેને જે લાઈન હોય એ લાઈન એ સમજી શકે છે, બીજાને એટલી વાતનો ખ્યાલ ના આવે. ગુરુદેવ કહેતા હતા એકવાર, પરમાગમ આચાર્યોના ગ્રંથો છે એટલું બધું ઊંડાણ અંદર ભર્યું છે, ઘણું ઊંડાણ ભાષે છે, પણ સૂક્ષ્મમાં તો સૂક્ષ્મની શક્તિ હોય એટલું સ્પષ્ટ થાય, અને ભાષામાં તો ભાષાનો યોગ હોય એટલું બહાર આવે ભાષામાં, પણ જ્ઞાનમાં ઘણું ઊંડાણ ભાષે છે. ભલે સ્પષ્ટ નથી તો પણ ઊંડાણ છે એટલું સ્પષ્ટ છે, એ ઊંડાણ એટલું ભલે સૂક્ષ્મમાં સ્પષ્ટ ન થાય પણ ઊંડાણ ઘણું છે એ સ્પષ્ટ છે. એટલે એમ કેતા પછી કે આ બધી અગમ નિગમ ની વાતો છે કે શું કેવું એમ કે ભાષામાં આવે નહીં ત્યાં અગમ નિગમ ની વાતો છે, અવલદમ ની વાતો છે એમ કે અવલદમ ની વાતો છે. પછી આ લોકો એમાંથી લીધું ને અલખ નિરંજન છે, અલગ શબ્દ વાપરે છે એ લોકો, લક્ષણ માં જલ્દી ન કોઈ લઈ શકે, લક્ષણ માં નથી આવતો માટે એને અલગ કહી દઈએ છીએ. ક્યાંથી નીકળેલું છે? એ આવી ગૂઢતા માંથી નીકળેલો શબ્દ છે, અલગ શબ્દ છે. હા એ પણ ગુડતાના દ્યોતક છે ઘણી જગ્યાએ. લગભગ દર મિનિટે બે મિનિટ એમ કહી દીધા, દર મિનિટ બે મિનિટ આવે સામાન્ય શબ્દ વાંચે તેમ ઉપયોગ એટલો વ્યો જાય અંદર ઊંડાણમાં. ચાર સો ને 34 પ્રશ્ન કર્યો છે કે સામાન્ય પડખે કો હી જુદા પાડને કા હે ને, સામાન્ય પડખાને જુદો પાડવાનું જુદું પાડવાનું છે ને એમ કે. ઉત્તર, એસા કહેને મેં આતા હૈ. પ્રશ્ન એમ કર્યો કે આમાં તો એક સામાન્ય ને જુદો પાડી દેવો એટલી જ વાત છે ને કે વાત તો સાધારણ છે ને, સામાન્ય ને જુદું પાડી દેવો, ત્રિકાળી ને જુદું પાડી દેવું. ઉત્તર, કે એસા કહેને મેં આતા હૈ, સામાન્ય પડખા તો જુદા હી પડા હૈ, એકત્વ કરે છે સામાન્યને છોડીને એકત્વ કરે છે અને ભિન્ન નથી પાડતો એટલે કહેવાય છે એમ કહેવું પડે છે, કહેવાય છે એટલે એમ કહેવું પડે છે. સામાન્ય પડખા તો જુદા હી પડા હૈ, લેકિન પરિણામ મેં એકત્વ કર રખા હૈ, ઇસલિયે અલગ પાડને કો કહેને મેં આતા હૈ. અસલ મેં તો જુદા હિ પડા હૈ. આમાં ઉત્તરની અંદર વિશેષતા શું છે કે પૂછવા વાળાને જુદું નથી પડ્યું, એટલે એ એક વૈચારિક ભૂમિકામાં એમ કે છે કે આ તો આ વાતને આમ છે ને આ વાત તો આમ છે આટલું જ છે ને કે હું. ત્યારે ઉત્તર દેવા વાળાને તો કહે છે કે ભાઈ અમને તો જુદું જ પડેલું દેખાય છે એમ કે, તો જે એકત્વ કરે છે એને એમ કહી શકે તું જુદું પાડ, બાકી તો જુદું જ પડ્યું છે, અમને તો જુદું જ પડેલું છે, જુદું પડેલું છે એ જુદું જ પડેલું અનુભવાય છે. સામાન્ય વિશેષ ક્યારે એક થયા નથી, થયા નથી છતાં ભાવમાં થઈ જાય છે માટે કહેવામાં આવે છે. ખરેખર તો અસલમાં એટલે ખરેખર તો જુદું જ પડેલું છે, અમારી નજરમાં તો બીજી વાત છે જ નહીં. બીજાનું એકત્વ જોઈને એમ કહીએ છે કે તું જુદું પાડ, મારી નજરમાં તો જુદું પડી ગયું છે, એ એક થાય એવું છે નહીં, અને જુદું હતું એ જુદું નજરમાં આવ્યું છે, ભેગું હતું ને જુદું પાડ્યું છે એમ નથી, જુદું હતું એ જુદું નજરમાં આવ્યું છે. એવી રીતે પ્રશ્ન ઉત્તરમાં જે જુદા જુદા સ્થાને ઉભેલા છે એ સ્પષ્ટ થાય. પ્રશ્નકાર જુદા સ્થાને ઉભો છે, ઉત્તર કરનારા જુદા સ્થાને ઉભા છે. અજ્ઞાની છે એટલે શું છે કે જે સામાન્ય પરિણામના એકત્વમાં ઉભો રહીને આને જુદો પાડવો એટલી જ વાત છે ને, આને જુદો પાડવો એટલી જ વાત છે ને, એવી રીતે લે છે. આ તો જુદું જ છે, અમને તો જુદું જ પડેલું છે. બીજાનું જેને જુદું નથી પડ્યું એને જુદું પાડવું એમ કહીએ અમે, એ તો જુદું જ પડેલું છે. એના તો અનંત જુદું છે, ક્યારે પરિણામ સામાન્ય ને વિશેષ ક્યારે એક થયા નથી, એ પરિસ્થિતિ છે. સહજતા ગણે છે અને કહેવાય છે. એનો અર્થ શું છે? એક વચન વ્યવહાર છે માત્ર, એ માત્ર વચન વ્યવહાર છે. વસ્તુ સ્થિતિ તો જે છે એ છે, કંઈ કહેવાથી વસ્તુ સ્થિતિ કરવાની નથી. તેમ કહેવાથી તું આમ કર, સામાન્યને જુદું પાડ એટલે કંઈ જુદું પડી જાય છે એમ નથી. એ બધી વાતો એક સાથે એની અંદર આવી જાય છે. એમ અનુભવ પ્રકાશમાં એક વાત લીધી છે કે તેથી ભલું તો એ છે કે તું ઉપયોગને આત્મામાં જ રાખ, અથવા શુદ્ધોપયોગ ઉપયોગને શુદ્ધ જ શુદ્ધોપયોગે જ પરિણામ કર, ભલું તો એ છે. પણ અમારું એ માત્ર વચન વ્યવહારથી કથન છે, એટલો વચન વ્યવહારથી કહીએ છીએ. એમ કરવાથી એમ થાય એમ ક્યાં વાત છે, એ અમારા ખ્યાલમાં છે. એ તો ઉપદેશમાં એમ કહ્યો વચન વ્યવહાર, પણ એમ વચન કહેવાથી એમ કંઈ થઈ જાય છે, એમ કરી શકાય છે, કરાવી શકાય છે, એ કંઈ વાત નથી. બસ આ ભલું છે એ માત્ર અમારો વચન વ્યવહાર છે. એ બોધ તને લાગે તો શુદ્ધોપયોગમાં, તને બોધ એ ન લાગે તો એનો કોઈ ઉપાય નથી. જોવાનો વિષય એટલો છે કે પૂછવા વાળા ક્યાં ઉભો રહીને પૂછે છે અને ઉત્તર આપવા વાળા ક્યાં ઉભા રહીને ઉત્તર આપે છે. આ બે તારા ધ્યાન ખેંચવા જેવી વાત છે. પ્રશ્નકારે તો પ્રશ્ન એ રીતે કર્યો છે, જિજ્ઞાસા સૂચક પ્રશ્ન નથી, પણ પોતે જે સમજ્યો છે એને કન્ફર્મ કરાવે છે. પોતે એમ સમજ્યો છે કે સામાન્ય પડખાને જુદું પાડવાનું છે, તો પોતે જે સમજ્યો છે એ કન્ફર્મ કરાવે છે એમની પાસે કે આમ જ છે ને વાત. તો કે તું જ્યાં ઊભો છો એટલે એમ કહી છે કે તું આને જુદું પાડે, એ તો જુદું જ પડ્યું છે અમારી નજરમાં, તો એના દેહને જુદું પડેલું છે. સામાન્ય રીતે પ્રશ્ન કરનારે એવા કન્ફર્મેટિવ ક્વેશ્ચન નહીં કરવા જોઈએ કે હું સમજો છું એની કબૂલાત જ્ઞાની કરે. એટલે તમે મારી સમજણ સાચી છે એમ મોર મારો કન્ફર્મ કરી લ્યો, એવા પ્રશ્નો નહીં કરવા જોઈએ. એ જે પ્રશ્ન કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ સમુચિત પદ્ધતિ નથી. પ્રશ્ન કરવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે પોતાને જે વાત સમજવી હોય, પોતાના હિત માટે સમજવી હોય, હિત ખાતર સમજવી હોય, એ પ્રકારથી પ્રશ્ન આપવો જોઈએ જિજ્ઞાસામાં રહીને. પણ હું આમ સમજો છું અથવા સમજી ગયો છું એ તમે પણ સ્વીકાર કરો કે માન્ય કરો, કન્ફર્મ કરો, એ પદ્ધતિ બરાબર નથી. આ તો એક ચર્ચાનું ગાઈડન્સ છે, ચર્ચા પણ અમુક પદ્ધતિ એ થવી જોઈએ. એમ નહીં ચર્ચા એ પદ્ધતિથી ને એ પ્રકારથી ચર્ચા નહીં કરવાનું શું કારણ? એ કારણ એવું છે કે જે પોતાની સમજણ છે એક વર્તમાન એની દશા છે અને એ દશા બરાબર છે એમ એના ઉપર વજન વ્યૂજા છે. તો પરિણામ આશ્રિત જે પરિણામ છે એનું વજન ઉઠાવી લેવાની જ્ઞાનીઓની અંડરટોન તો એ છે, ધ્વનિ તો એ છે, એના બદલે એના ઉપર એનું વજન જશે, એને કન્ફર્મ કરશે. એટલે ચર્ચાની પદ્ધતિ પણ કેવી હોવી જોઈએ એ પણ એક વિચારવા યોગ્ય વિષય છે. નહીતર કરે તત્વ ચર્ચા અને પોતાના પરિણામના આશ્રિત અભિપ્રાયને દ્રઢ કરી જાય, વજન મેળવી જાય, અને હું સાચી સમજણ છે એમ માનીને વજન મેળવી જાય, એટલે ત્યાંથી એવો સલવાઈ જાય કે કાઢવો બારવો મુશ્કેલ પડે, નુકસાન થાય અને એને નિવારવું મુશ્કેલ પડે, ત્યાંથી કાઢવો મુશ્કેલ પડે એને. કેમ કે એને એમ થઈ જાય કે મેં આમ પૂછ્યું હતું, મને આમ જવાબ મળ્યો, માટે મારું સાચું છે. સાચું છે એ સાચું છે, પણ એના માટે ખોટું છે. આગમ દ્રષ્ટિએ સાચું હોવા છતાં એના માટે ખોટું છે. બે ને બે ચાર પોપટ બોલે છે એ ગણિત સાચું છે, પણ પોપટ માટે ખોટું છે. કેમ કે પોપટને ગણિતનો વિષય નથી. બોલે છે બે ને બે ચાર, વાત સાચી કે વાત સાચી, પણ એના માટે તો કે એના માટે ખોટી. એમ સાચી વાત પણ કોના માટે સાચી ને કોના માટે ખોટી એ વિચારવા જેવો વિષય છે. ખોટી વાત તો ખોટી જ છે, પણ સાચી વાત પણ કોના માટે સાચી ને કોના માટે ખોટી, આ એક વિચારણીય વિષય છે, વિચારવા યોગ્ય વિષય છે. એટલા માટે જ્ઞાનીના સમાગમ છે એને મહત્તા આપવાનું કારણ એ છે કે આવી બધી સૂક્ષ્મ ભૂલો રહી જતી હોય, થઈ જતી હોય, એનું નિવારણ કેવી રીતે થાય? એ કોઈ પુસ્તકોથી તો એનું નિવારણ થાય નહીં, પ્રત્યક્ષ માર્ગદર્શન મળે ત્યારે જ એનું નિવારણ થાય, બીજી રીતે તો એનું નિવારણ થાય નહીં. એવી વાત છે. શરીરનો રોગ સુધારવો હોય તો એક્સપર્ટ ડાક્ટર કે એમાં કઈ માથાકૂટ ન કરે, અને કરે તો ડાક્ટર ચલાવે નહીં. દર્દી જો માથાકૂટ કરે કે સાહેબ તમે અડધી અડધી ટીકડી ત્રણ વખત લેવાનું કયો છો, એના બદલે સવારના પોરમાં દોઢ ટીકડી લઈ લઉં તો હું વાંધો, પછી આખો દી મારે ભૂલી જવાનો સવાલ નહીં, અને આખો ડોઝ ભીઓ જાય એટલે એનું કામ તો આખો દિવસ થયા કરે. હે તો કે નહીં, તને કીધું કે નહીં કે છ કલાક આઠ કલાક પછી બીજી અડધી લેવાની, પછી બીજા છ આઠ કલાક પછી બીજી અડધી લેવાની છે, એમાં તારે માથાકૂટ કરવાની નથી. ડાક્ટર હું છું કે તું છું એમ કે ચાલે એમાં કઈ, પણ એમાં પણ મને સમજાતું નથી કે તારી સમજણનો વિષય નથી, હું કહું એમ કરતું. એ સમજવા માટે તારે ડાક્ટરનું ભણવું પડે. મને 10 વર્ષ લાગ્યા છે, 10 મિનિટમાં હું તને કહે છે સમજાવું એમ કે. જ્યારે શરીર વિજ્ઞાન નો વિષય એવો સૂક્ષ્મ છે તો આ તો આત્માનું વિજ્ઞાન છે, એથી સૂક્ષ્મ વિષય છે, અરૂપી તત્વ છે. એ રીતે વાત.